प्रवचन नंबर 16 तारीख 7/9/87 47 मिनिट समयसार गाथा 92
વિકાર સ્વભાવમાં પણ નથી, પર્યાય સ્વભાવમાં પણ નથી. એના પર્યાય સ્વભાવમાં હોય તો એટલું છે કે અજ્ઞાન ભાવ છે ત્યાં સુધી છે. ભાવ કર્મનો કરતા થાય છે એમ ઉલટું ભગવાને કહ્યું. ટીકાકાર કહેશે કે કરતા પ્રતિભાસે કે બે વચ્ચેનો શું તફાવત છે એ ખાસ સમજવા જેવું છે. ઉલપુર્ણાચાર્ય ભગવાન તીર્થંકરના સ્થાને છે અને ટીકાચાર્ય ભગવાન એ ગરગણના સ્થાન પર છે. એમાં ઉલપુર્ણાચાર્ય ભગવાન કહે છે કે જે કોઈ જીવ પરને પોતાનું જાણે માને એને વિખ્યાતરૂપ ભાવ અથવા અજ્ઞાનરૂપ ભાવ પ્રગટ થાય છે કે એ જીવ એ ભાવનો ભાવ કર્મનો રાગનો કરતા થાય છે. હવે રાગનો કરતા થાય છે એમ લખવું એની ટીકા, પછી ટીકાને એમાં શું માર્મિક તફાવત છે એનો આપણે વિચાર કરીએ. વિચારવાની વિકાસમાં છે ટીકા. અજ્ઞાનથી આત્મા પરનો અને પોતાનો સ્વરે પર એ જુદા છે. એકબીજાને કંઈ લાગતું વળતું નથી, છતાં પોતાના અજ્ઞાનથી કર્મના પરિણામ અને લોકકર્મના પરિણામને પોતાના જાણે માને તો એને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. અજ્ઞાનથી ભાવ કર્મ કરે થાય. પરનો અને પોતાનો પરસ્પર વિશે કર્મ અને લોકકર્મ, કર્મના પરિણામ અને લોકકર્મના પરિણામ એ આત્માથી અત્યંત સર્વથા ભિન્ન છે. છતાં પણ કર્મના પરિણામને લોકકર્મના પરિણામને પોતાના જાણે માને તો એને ભગવાન અજ્ઞાન કહે છે. અને અજ્ઞાનથી એ ભાવ કર્મનો કરતા થાય છે એમ કહ્યું. અને આત્મા ટીકાકાર કહે છે કે બેને તફાવત જુદાય જાણતો નથી. જો આત્માને આશ્રવની જુદાય જાણતો નથી એવો પાઠ નથી. ખ્યાલ રાખજો, જરા સૂક્ષ્મ વાત છે. એક તો જીવ છે અને બીજો અજીવ છે. અજીવના બે ભેદ, એક લોકકર્મ અને કર્મ. ઉદ્ગલના જ બે ભેદ છે, બે ઉદ્ગલની જાતિ છે પ્યોર. અને એક આત્માની ચૈતન્ય જાતિ છે. એ બે જાત જુદી છે. એ બે જુદા હોવા છતાં બેનો તફાવત જુદા એના દ્રષ્ટિમાં ખ્યાલમાં આવતો નથી. એટલે કર્મના પરિણામને લોકકર્મના પરિણામને પોતાના જાણે છે. તેથી જે અજ્ઞાની બને છે, અજ્ઞાની બને છે ત્યારે તે ભાવકર્મનો કરતા થાય છે એમ મૂળમાં કહ્યું. ટીકાકાર કહે છે કે ત્યારે પરને પોતાનું કરતો, પોતાને પર કરતો પોતે અજ્ઞાન બની ગયો. તો બહુ કર્મોનો એટલે ભાવકર્મનો કરતા પ્રતિભાસી છે. ઓમાં કહ્યું કે કરતા થાય છે રાગનો. ટીકાકાર કહે છે કે હું કરતા છું એમ એને પ્રતિભાસ થાય છે. બેમાં ફેર છે, સમજવા જેવો ફેર છે. બે કથન યથાર્થ છે, બે કથન યથાર્થ છે, બે આચાર્યના કથન છે. ઉંચું આચાર્ય ભગવાન તો સાક્ષાત સદે શ્રીમંદર ભગવાન પાસે ખોદાયા હતા, ગયા હતા મહાવીર ક્ષેત્રની યાત્રા કરવા. અને અહીંયા આત્મીઓ સર્યા હતા અને આવીને શાસ્ત્રની રચના કરી. પણ અમૃતચંદ્ર આચાર્ય ભગવાન સદેવ ગયા હતા એવો ક્યાંય ઉલ્લેખ નથી. પણ આ ભાવ પહેલા એ પુરુષ પણ મહાવીર ક્ષેત્રમાંથી આવેલો લાગે છે. જે કુંકુન ભગવાનની વાણીનું હૃદય બોલીને બતાવે છે, કુંકુન ભગવાન નામ જવા માંગે છે. ત્યારે કુંકુનાચાર્ય ભગવાન કહે છે કે અજ્ઞાની જીવ ભાવકર્મનો કર્તા થાય છે, અને ટીકાકાર કહે છે કે ભાવકર્મનો કર્તા છું એમ એને પ્રતિભાસે છે. એકમાં વિશેષની મુખ્યતા એ કહ્યું, રાગનો કરતા અજ્ઞાનીનો આત્મા પણ સામાન્ય અપેક્ષાએ કરતા થઈ શકતો નથી, વિશેષ અપેક્ષાએ કરતા થાય છે. જો સામાન્ય અપેક્ષાએ કરતા થતો હોય તો રાગનો અકર્તા પણ કદી પણ પ્રગટ થઈ શકે નહીં. પર્યાયમાં કરતા પણ એને ફાસે છે. રાગનો હું કરતા છું એમ પર્યાય દ્રષ્ટિવાળાને એ વિશેષ અપેક્ષાએ કરતા થાય છે એમ કહ્યું. આચાર્ય ભગવાન ટીકાકાર કહે છે કે ઓમાં સામાન્ય પણ હું ગર્ભિત હતું, સામાન્ય અપેક્ષાએ કરતા થાય છે એમ કુલકુન આચાર્ય ભગવાને કહેવું જ નથી, કોઈ જ્ઞાનીને કહેવું નથી. પણ કોઈને આત્મા કરતા થાય છે એટલે સામાન્ય સ્વભાવ ભગવાન આત્મા રાગને કરે છે. એક પ્રશ્ન મને થાય છે, ભગવાન આત્મા રાગને શા માટે કરે? એને રાગને કરવાની જરૂર શું પડી કે રાગને કરે માટે? ભગવાન આત્મા તો રાગનો કરતા કોઈ પણ એક સમયે કરતો નથી, કરી શકતો જ નથી. ચેતન જડને ન કરે, પણ એ સામાન્ય પડતું જે અકર્તાનું છે, નાયકનું નાતાનું પડતું છે, એને એમ માની બેસે છે કે આત્મા રાગનો કરતા છે, એટલે અજ્ઞાન ઉભું થયું એટલે અજ્ઞાન ભાવે તે આત્મા વિશેષ અપેક્ષાએ રાગનો કરતા થાય છે, પણ અકર્તા પણ કાયમ છે. અહીંયા ટીકાકાર કહે છે કર્મોનો ભાવ કર્મનો કરતા પ્રતિભાસે છે. અજ્ઞાની જીવને એમ પાસે છે કે રાગને હું કરું છું, રાગને હું કરું છું એમ પાસે છે જાણનાર, રાગનો કરનાર નથી. પણ દ્રષ્ટિ જ્ઞાયક ઉપર નથી, દ્રષ્ટિ અકારક ઉપર નથી, જ્ઞાયક ઉપર નથી, એની દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે. એટલે એને એમ થાય છે કે આ રાગને મેં કર્યો, હું કરું છું, કરે છે, પરિણામ માને છે કે હું કરું છું, પર્યાય દ્રષ્ટિ થઈ ગયો. ત્યારે ટીકાકાર્ય કરતાને આગળ રાખીને કરતા પ્રતિભાસે છે એમ કહ્યું. કુકુલાચાર્ય ભગવાને અકર્તાને ગૌણ કરીને કરતા થાય છે એમ કહ્યું. ટીકાકાર્ય અકર્તાને આગળ રાખ્યો એટલે કરતા પ્રતિભાસે છે એ શબ્દ ઉપરથી વિચાર આવે આત્માથી જીવને કે આ શું કરતા થાય છે કે કરતા પ્રતિભાસે છે. જેમ કે આ લાકડી છે, લાકડી છે અજ્ઞાની કે હું આને કરતા છું, આનો કોઈ કે ભાઈ કરતા તું નથી, તને કરતા પણ પ્રતિભાતું છે, કરતા થઈ શકતો નથી. સમજાય છે આ લોકકર્મ છે. લોકકર્મના પરિણામને આત્મા કરી શકતો નથી, છતાં હું કરનાર છું એમ એને પ્રતિભાસે છે, એનું અજ્ઞાન છે. ત્યારે વિશેષ અપેક્ષા એની કરતા ઉભી થાય છે એટલે અજ્ઞાની કહેવામાં આવે છે. અહીંયા કહે છે કે અંદરની વાત આવશે જરા, કે આત્મા છે તો અકર્તા જ્ઞાતા જ્ઞાયક હોવા છતાં પણ દ્રષ્ટિ અકર્તા ઉપર આવતી નથી અને પરિણામ ઉપર દ્રષ્ટિ પડી છે, તેથી જાણે હું આને રાગને કરું છું એમ એને પ્રતિભાસે છે. પ્રતિભાસે છે એટલે એમ ભાસે છે, ભાસે છે એટલે એમ લાગે છે, લાગે છે એનું અજ્ઞાન છે. એ વાત ટૂંકાણમાં કરી કે જ્યાં સુધી વેદનાનો અભાવ છે ત્યાં સુધી અજ્ઞાની આત્મા વિશેષ ક્ષય રાગનું કરતા થાય છે એ 100% સાચી છે. એ વાત જુકી નથી, પણ સામાન્ય અપેક્ષાએ એક સમય અકર્તા છે એ વાત 100% સાચી છે. વિશેષ અપેક્ષાએ કરતા થાય છે, ત્યારે સામાન્ય અપેક્ષાએ કરતા થઈ જાય તો કોઈ કાળે અકર્તા પણ પ્રગટ થઈ શકે નહીં. આ સામાન્ય ને વિશેષ બે પડખા, બે પડખાવાળો એક પદાર્થ છે, સામાન્ય ને વિશેષ. ભાઈ બાણું ગાતા છે, બાણું બની ગયા કરતા કર્મ વિધાન. उसमें एक महत्व की बात है, कभी बताए फिर से बताओ. ज्ञान में जैसी चीजें सबको કુંકુન આચાર્ય ભગવાન એમ ફરમાવે છે કે જ્યાં સુધી પરને પોતાનો માને ત્યાં સુધી અજ્ઞાની એની દશામાં ઉત્પન્ન થતા પરાશ્રિત વિખ્યાતવાદી ભાવો, રાગાદી ભાવો એનો કરતા થાય છે એવો પાઠ છે મૂળમાં. કર્મનામ કારકો ભવતી, કર્મનો કારક બને ગુજરાતીમાં, એની અર્થમાં છે કર્મનો કરતા થાય. કર્મ એટલે દ્રવ્ય કર્મ નહીં, દ્રવ્ય કર્મ ને નો કર્મનો કરતા તો અજ્ઞાન ભાવે થતો નથી. અજ્ઞાન ભાવે એક સમય પૂરતો વિશેષ અપેક્ષાએ એ આત્મા કરતા થાય છે એ 100% સાચી વાત છે. પણ એટલી જ વાત 100% સાચી છે કે સામાન્ય અપેક્ષાએ કરતા થતો નથી. બીજા પડખાને ભૂલી ગયો, પેલા પડખાને યાદ કરીને આત્મા કરતા બન્યો. વિશેષ અપેક્ષાએ કરતા થાય છે, પણ સામાન્ય અપેક્ષાએ આત્મા એ જ સમયે એનો કારક પણ નથી ને કારણ પણ નથી. પવિત્ર પરમાત્મા, પવિત્ર પરમાત્મા અપવિત્ર એવા રાગ એનો કર્તાય થતો નથી અને એનું કારણ પણ એમાં નથી. એટલી સુરક્ષિત સામાન્ય પડખું રહી જાય છે. જો સામાન્ય પડખામાં અકર્તાનો અભાવ થઈને એ કર્તા બની જાય ભગવાન રાગનો, તો વિશેષ અપેક્ષાએ અકર્તા પણ પ્રગટ થઈ શકે નહીં કોઈ નહીં. સામાન્ય વિશેષનો પીછો કર્યો છે, પ્રમાણથી 1% પણ નહીં થી 2% પ્રમાણ સુધી આવીને કીચડો કર્યો, પ્રમાણને ઓળંગીને આ પ્રમાણની બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકવું નહીં, પ્રમાણમાં અટકે તેને નહીં સુધી પહોંચતો નથી, ભેદના થતું નથી અને વ્યવહારનો શેષ એને આવી શકતો નથી, નિશ્ચયનો પક્ષ આવતો નથી, એટલે પક્ષાતિક્રમણ થવાનો અવકાશ પણ એને રહેતો. જ્યારે પાણી પર્યાય મલિન છે ત્યારે મલિન પર્યાયમાં થઈ એ 100% સાચી વાત, પણ એટલી જ 100% સાચી વાત છે કે પાણી સામાન્ય અપેક્ષાએ નિર્મળ નિર્મળ ને નિર્મળ 100% કે કઈ 50-50% પર્યાયમાં મલિનતા ભલે હો તો પણ પાણી પોતાના પારણામિક સ્વભાવને છોડતું નથી. એમ ભગવાન આત્માને ભૂલેલો આત્મા અજ્ઞાન દશામાં ભલે રાગનું કરતા પણ સ્વીકારીને અજ્ઞાની બની જાય તો પણ એ વિશેષ અપેક્ષાએ કરતા થયો છે. એનું જે સામાન્ય પડખું છે એ તો શુદ્ધ પરિપૂર્ણ એ પારણામિક ભાવ, એ કદી પણ રાગનો કરતા બનતો નથી. ઉદયભાવમાં કરતા પણ ભલે આવ્યું, ઉદયભાવમાં મલિનતા ભલે હોય, ઔદયભાવ એમાં મલિનતા ભલે હો, પણ એ મલિનતાનો પ્રવેશ પરમાત્મ સ્વભાવમાં બિલકુલ કદી પણ કાળમાં થઈ શકતો નથી. તે હું છું, તે હું છું. ત્યાં સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ એની બધી પર્યાયોની મધ્યમાં એક અનુપમરૂપ સામાન્ય તત્વ બિરાજમાન છે. એ અજ્ઞાનીની દ્રષ્ટિ સામાન્ય ઉપર જતી નથી, વિશેષમાં અટકેલો છે. વિશેષને ગૌણ કરીને સામાન્યને દેખે તો એને સમ્યક દર્શન થાય. કાયદે આ એ કોલ કરાર છે, સંતો એ કોલ કરાર કરીને વાત કરી છે. કહે છે કે એ કરતા પ્રતિભા છે કે માર્મિક વાત મૂકી અમૃતચંદ રાજા. ગુરુ કે છે કરતા થાય છે, અને ગણધર ભગવાન કે છે કરતા પ્રતિભા છે. એ કરતા થતો નથી, અકર્તા કરવું પડખું કાયમ રાખ્યું. ભાઈ ગુણમાં અને ટીકામાં આટલો તફાવત જોઈ લીધો. કરતા થાય છે અમાનખું, આમાં લખે છે કરતા પ્રતિભા છે. એટલે ખરેખર તો કરતા થતો નથી. આ ખરેખર તો એક સમય પૂરતો પણ આત્મા મિથ્યાત્મનો કરતા થઈ જાય હો, થઈ ગયો હોય તો કોઈ પણ જીવને સમ્યક દર્શન પ્રગટ થવાનો અવકાશ રહી શકતો. ભલે વિશેષમાં ભૂલ કરી સમ્યક હેઠળ નહીં, અત્યાર સુધી વિશેષના ઉપર લક્ષ રાખી, નિમિત્ત ઉપર લક્ષ રાખીને ભલે તું ભૂલ કરી રહ્યો છો, પણ તારે પાછું કરવું પડશે. એક વખત સામાન્યને નિહાળી લે તો વિશેષ પણ સહજ શુદ્ધતા રૂપે પડી જશે. વિશેષની અશુદ્ધતાનો અભાવ કરવાની રીત સામાન્યનું અવલંબન છે, બીજો કોઈ ઉપાય નથી. લાખ ઉપાય ક્યાં કરે. કર્મોનો કરતા પ્રતિભાસે છે. અજ્ઞાનીને એમ ભાસે છે કે રાગને હું કરું છું, એનો પ્રતિભાસ અજ્ઞાન છે. એને ભાસે છે એનું અજ્ઞાન છે. ખરેખર એ કરતા થઈ ગયો હોત તો અજ્ઞાન ન કહેવા. શું કહ્યું એને ભાસે છે કે હું રાગનો કરતા છું, અને એ વાત એને પાસે કે એ વાત સાચી હોત અજ્ઞાનીની તો અજ્ઞાની ન કહેવા, તો જ્ઞાની કહેવા. પણ એનો પ્રતિભાસ અજ્ઞાન છે, મિથ્યા પ્રતિભાસ છે. સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિને પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. પંચાધ્યાય કરતા એ આ વાત કરી છે. પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. એક સામાન્યને જોઈને કહે છે કે આત્મા રાગનો કરતા નથી. એ સાધકની અવસ્થામાં રાગ છે એ વખતે સાધક કહે છે, સામાન્ય ઉપર નજર રાખીને, કે આત્મા રાગનો કરતા નથી. એક અજ્ઞાની સામાન્યને છોડીને કેવળ વિશેષ ઉપર લક્ષ રાખતો એમ કહે છે કે આત્મા જ રાગને કરે છે. એના ઉપર જોર એટલું આપે છે કે એની બુદ્ધિ પીડાઈ જાય. હળવેથી કે હળવેથી કેવું તો કે જ્યાં સુધી આત્માનો ભાગ નથી ત્યાં સુધી વિશેષ અપેક્ષા એ આત્મા જ્ઞાની રાજો કરતા થાય છે. પણ એ વખતે આરે બોલી દેજે કે વિશેષ અપેક્ષા એ કરતા થાય છે. તે સમયે ભગવાન આત્મા કરતા રહેલો છે. વિશેષનું જ્ઞાન કરાવી અને સામાન્યનો ઉલંબ લેવડાવી લે. વિશેષ અપેક્ષાએ ભલે કરતા થયો પર્યાય અપેક્ષાએ, પણ સામાન્ય અપેક્ષાએ ચિદાનંદ ભગવાન આત્મા એ રાગમાં આવતો નથી તો રાગને કેમ કરે. તદ્રુપો ન ભવતી, ભગવાન આત્મા રાગરૂપે થતો નથી, માટે રાગનો કરતા પણ નથી અને કારણ પણ નથી. કરતાને કારણ બે શબ્દ છે, એમાં મહત્વ છે. કરતામાં ઉપાદાન કરતા નથી એમ કહેવા માંગે છે, અને કારણમાં નિમિત્ત કરતા નથી એમ કહેવા માંગે છે. આ એક વિદ્વાને ઘણા વર્ષ પહેલા પ્રશ્ન પૂછ્યો હતો સોનગઢમાં, કે કરતાને કારણ બે શબ્દ કેમ પૂછતા આચાર્ય મહારાજ. 320માં પણ છે, અને પરમાર પ્રતિક્રમણની ગાથા નિયમસારમાં એમાં પણ કરતા કારિતા અનુભવ અને કારણ નથી એમ ચાર શબ્દો છે. તો કરતા નથી ને કારણ નથી કેમ, કરતા નથી એ ઉપાદાન પણ એ કરતા નથી, અને રાગ આત્માને આશ્રય થતો નથી માટે આત્મા કારણ નથી. એ વાત કહે છે પ્રભુ. એક વાત હવેથી કેવું હોય તો કે અજ્ઞાની અજ્ઞાન ભાવે વિશેષ અપેક્ષાએ રાગનો કરતા એક સમય પૂરતો થાય છે. એક સમય પૂરતો કદાચિત કરતા થાય છે, કદાચિત કરતા નકે. કથન એકમાં લંબાઈ જશે ને કદાચ એકમાં કોઈ વખતે કરતા થાય જ્ઞાન હોય ત્યાં સુધી તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. સ્પષ્ટ કરીને આચાર્ય મહારાજ આ વાતને સમજાવે છે. આટલી વાત તો મૂળ બે લીટી કુલકુંદ આચાર્ય ભગવાનની અને એનો અર્થ ટીકા સંક્ષેપમાં થયું, પણ એટલામાં ન સમજાય કેમ કે બધા સંક્ષેપ રૂચિવાળા જીવો ન જોતા, વિસ્તાર રૂચિવાળા જીવો જાજા, થોડું કહીને જાદુ સમજી જાય એવા જીવો ઓછા, અને ઘણું કે પછી થોડું સમજે માત્ર એ પણ સમજાણું કાંઈ. એ આચાર્ય ગુરુદેવ કહેતા સમજાણું કાંઈ એટલે અમે જે કહીએ છીએ એમાં કાંઈ થોડું ખ્યાલમાં આવ્યું, થોડું સમજાણું, પછી પોતે ને પોતે કહે જો કોનું સમજાય છે તો રામ થઈ જાય તારું. આ એના શબ્દોમાં સાધારણ વાતમાં પણ મર્મ રહેલો હોય છે જ્ઞાનીના, એમને વાણી નીકળતી નથી, આત્માના હિત માટે વાણી નીકળે. હવે વાત સ્પષ્ટતાથી સમજાવે છે. જેમ જેવી રીતે દ્રષ્ટાંત શીત ઉષ્ણ દાઢી ઉની નો અવસ્થા છે એ નવકર્મની અવસ્થા છે, એ દ્રવ્યકર્મની અવસ્થા નથી. ધ્યાન રાખવાનું એક નવકર્મ છે અને બીજું દ્રવ્યકર્મ છે. લોકર્મમાં સ્પર્શ સ્કંદવર્ણ હોય છે, દ્રેવી કર્મમાં સ્પર્શ સ્કંદવર્ણ તો હોય છે, પણ વિશેષમાં એને રાગદ્વેષ મોહ પણ એમાં હોય છે. એમાં કેવું છે, થાય છે તો રાગ એક જગ્યાએ, બે જગ્યાએ થતો નથી. હા હા, અપૂર્વ વાત છે, જરા સૂક્ષ્મ છે પણ સમજાયેલી છે. કે છે કે શીત ઉષ્ણનો અનુભવ, અનુભવ એટલે જ્ઞાન, વેદન નહીં. અનુભવ એટલે દાઢું છે ને ઊંડું છે એવું જ્ઞાનમાં જ્ઞેય થાય છે. દાઢી ઊંડી અવસ્થા જ્ઞાનમાં નહીં થાય છે. ધ્યાન રાખજો, જગતના કોઈ પદાર્થમાં નિમિત્ત પણ નથી. જગત બધા જ્ઞેય રૂપે છે. 20 વર્ષ પહેલા 18-20 વર્ષ પહેલા વાત કરી હતી, આ જગતમાં કોઈ નિમિત્ત નથી, બધા જ્ઞેયો છે. અહીંયા જ્ઞાન થાય ત્યારે એ વખતે તો હું વાંચતો હતો ને, ચંદુભાઈ નહોતા વાંચતા, પછી તો મુંબઈ ગયો પછી આ તો ઘણા વર્ષ પહેલા. એમાં રવિવારે ફરવા જઈ એક ચંદુભાઈની મોટર હોય, ભાઈની રતિભાઈની મોટર હોય, ધરુણભાઈ હોય, ધરુણભાઈએ પ્રશ્ન કર્યો નાસ્તો કરતા કરતા, ક્યાંય ચર્ચા કરતો નહીં હો, બીજું કાંઈ કોઈ બી કથા નહીં, ફરવા જવામાં આવે. ધરુણભાઈ બેઠા છે,
નાસ્તો બધા મજા આવે,
એને કહ્યું નરેન્દ્રભાઈ પૂછ્યું કે ભાઈ તમે આજે જન્મમાં શું કહ્યું, આ શું કહ્યું, આ જગતમાં કોઈ નિમિત્ત જ નથી, બધા જ્ઞાનમાં જ્ઞેય છે, એ શું? મેં કહ્યું આઠ કર્મ જ્ઞેય છે, નિમિત્ત નથી. ગાંડા એને જ્ઞેય નિમિત્ત બનાવે છે, મૂર્ખા એને નિમિત્ત બનાવે છે, ડાયા એ તો જ્ઞાનના જ્ઞેય પણ એ જાણે છે. નિમિત્ત બનાવે એને નૈમિત્તિક અવસ્થા પ્રગટ થાય, જે જ્ઞેય જાણે એને જ્ઞાન પ્રગટ થાય. એ વાત ખુલાસો કર્યો હતો, કોઈને યાદ હોય તો વાત કરી હતી, કેમ કે ભૂલ પાયાની વાત હોય એ ભૂલાઈ ગઈ. આપણે 252ના એ કળશમાં વાત નીકળી હતી એ ન ભૂલાય. 64માં પ્રશ્ન કર્યો હતો ભાઈ કિશોરભાઈ, એ પણ માર્ગિક વાત દ્રષ્ટિના વિષયના ચાર કેન્દ્ર ક્ષેત્રકારોને શીત ઉષ્ણનો અનુભવ એટલે જ્ઞાન, અનુભવ એટલે વેદન નહીં. દાઢી ઊંડી અવસ્થાનું વેદન આત્માને થતું નથી. ઠંડી અવસ્થા અને ઉષ્ણ અવસ્થા લોકર્મના પરિણામ છે, એનો અનુભવ કરાવવામાં સમર્થ એટલે જ્ઞાનમાં જ્ઞેય થવામાં સમર્થ. શું કહ્યું? સમર્થ, જ્ઞાનમાં જ્ઞેય થવામાં સમર્થ છે, એટલો નિમિત્ત પણ એનામાં સમર્થ. એવી શીત ઉષ્ણ કુકલ પરિણામની અવસ્થા, એની અવસ્થા છે દાઢીની ઉદગલની અવસ્થા છે. એ ઉદગલથી અભિન્નપણાને લીધે અભિન્ન થાય છે એમ લેખું, એ અભિન્ન હોય જ છે. ઉદગલના પરિણામ ઉદગલથી અભિન્ન હોય છે. આત્માના જ્ઞાન પરિણામ આત્માથી અભિન્ન અને કાર્યોની અવસ્થા ઉદગમથી અભિન્ન ને લીધે આત્માથી સદાય આત્માથી જાણનાર દેખનાર એવા ભગવાન આત્માથી સદાય ટાઈમ થાય એટલે કહેજો ભાઈઓ કહી દેજો કઈ કે કિશોરભાઈ
આસુ આસુ ધર્મ
મેં તો ઇધર કા કાયમ રહેને વાલા આપ તો થોડા દિન હૈ આપકા તો ખાસ
શિષ્ટાચાર
શિષ્ટાચાર નહીં આપી સુનને કી શક્તિ ભાવના એટલા શિષ્ટાચાર નહીં આત્માથી સદાય સાજીવની અવસ્થા ધ્યાનમાં નહીં થાય તો પણ એક નહીં જ્ઞાનમાં આવી શકે નહીં સાજીવની અવસ્થા જ્ઞાનમાં નિમિત્તપણે નહીં થવામાં સમજ છે તો પણ એક ઉદગલની અવસ્થા એનાથી અભિન્ન છે અને આત્માથી સદાય એટલે ત્રણેતા અત્યંત એટલે સર્વથા આ જૈન દર્શનમાં અત્યંત ક્યાંથી આવ્યું એ અત્યંત આવશે નહીં ત્યાં સુધી એક કથન ચિત્તનું જ્ઞાન તને સાચું નહીં થાય એ અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન અનુભવ એટલે વેદનની જ્ઞાન ઠંડી ઊંડી અવસ્થા છે એવું ઠંડી અવસ્થા છે આ ગરમ અવસ્થા છે એવું જ્ઞાન થાય છે એ પ્રકારનો અનુભવ જે તે પ્રકારનો પ્રકાર લીધો ને જે ડાબી હોય તો ડાબી આ અવસ્થા છે ઊંડી હોય તો ઊંડી એવું જ્ઞાન થાય છે જ્ઞાન તો જ્ઞાનથી થાય છે ઠંડી અવસ્થા અને ઊંડી અવસ્થાથી જ્ઞાન થતું નથી કેમ કે ડાબી ઊંડી અવસ્થા જ્ઞાનમાં પ્રવેશી શકતી નથી જ્ઞાન જ્ઞાનથી થાય છે નહીં એકી છે નહીંનું જ્ઞાન પણ જ્ઞાનથી થાય છે અને આત્માનું જ્ઞાન પણ જ્ઞાનથી થાય છે એક એ છે કે અભિપણ ઉદગમથી સદા અત્યંત ભિન્ન છે નિમિત્તે અનુભવ એટલે જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે જ્ઞાન આત્માથી અભિન્ન અને ટાઢીઓની અવસ્થા ઉદગમથી અભિન્ન 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 આ બધું શું છે આ સમજવા જેવું છે ગુજરાતીમાં લખેલું છે અને સંસ્કૃત નથી સંસ્કૃતનો અનુવાદ છે વાંચી શકાય પ્રયત્ન કરવો જોઈએ પ્રયત્ન કોઈ કરાવી દઈએ બીજો એ વસ્તુના સ્વભાવમાં ના જરાય ફેર પડે સેક્રેટરીપદ છે ને જે પ્રકારનો અનુભવ દાઢીઓની અવસ્થા જે પ્રકારે છે તે પ્રકારે અહીંયા જ્ઞાન થાય છે કે દાઢીઓની અવસ્થા છે માટે જ્ઞાન થાય છે એમ નથી જ્ઞાન દાઢીઓની અવસ્થાને અડે છે માટે દાઢીઓની અવસ્થાનું જ્ઞાન થાય છે એમ નથી જ્ઞાન જ્ઞેયને અડ્યા વિના શું કહ્યું આ બરફભાઈ મૂકો કે બરફને કારણે બરફનું જ્ઞાન થયું એમ નથી બરફ તો જ્ઞાનને અડતું જ નથી શરીરને અડતું નથી તો જ્ઞાનને ક્યાંથી અડે એ કહે છે કે ટાઢીઓની અવસ્થા સંબંધેનું જે જ્ઞાન થયું તે આત્માથી અભિન્ન છે એ જ્ઞાન આત્માથી અભિન્ન છે અને ટાઢીઓની અવસ્થા ઉદગમથી અભિન્ન છે તેથી આત્માથી અત્યંત ભિન્ન છે ટાઢીઓની અવસ્થા જેવી રીતે દ્રષ્ટાંત પૂરો થયો સિદ્ધાંતમાં આવવા માટે દ્રષ્ટાંત પણ બહુ લંબાવો નહીં અમારા પિતાજી કહેતા એ દ્રષ્ટાંત ચાલ લંબાય સિદ્ધાંતમાં જાણે તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ અનુભવ એટલે જ્ઞાન કરવામાં સમર્થ કરાવવામાં સમર્થ નિમિત્તપણે એટલે કરતા નથી ને કરતા થાય ને જ્ઞાન અહીંયા એનું જ્ઞેયનું કર્મ થાય એમ નથી તો કરતા આત્મા છે અને જ્ઞાન એનું કર્મ છે એ જ્ઞાનમાં જ્ઞેય નિમિત્ત છે એ જ્ઞાનમાં જ્ઞેય ભિન્ન નિમિત્ત છે એ પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ જ્ઞાન થવામાં નિમિત્તપણે સમર્થ જ્ઞાનપણા જ્ઞાન થવામાં નિમિત્તપણે સમર્થ એવી આ નિર્મળ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે. આ જે સંબંધ નિર્મળ જ્ઞાતા જ્ઞેયના સંબંધથી સમજાવે છે. જ્ઞાતા જ્ઞેય ન માનતા એ ભૂલ કરે છે, ક્યાંય કેસે સમર્થન રાજ્ય સુખવાદી પ્રૂફ ઉદગલ પરિણામની અવસ્થા. હા હા, રાગદેશ ને સુખ દુઃખ એ તો જીવની અવસ્થા, જીવમાં થાય કે પૂતગલમાં થાય, એ સાંભળ એક જ જગાએ થાય છે, બીજી જગાએ અજ્ઞાનીને ભાસે છે. જ્ઞાનીને એક જગાએ ભાસે છે, અજ્ઞાનીને એક જગાએ ભાસે છે. અજ્ઞાનીને એક જગાએ ભાસે છે ને જ્ઞાનીને પણ એક જગાએ ભાસે છે. એ શું અજ્ઞાનીને એમ પાસે છે કે રાગ અહીંયા થાય છે એક જ જગાએ, જ્ઞાનીને એમ પાસે છે કે રાગ પૂતગલમાં થાય છે એમ પાસે છે. અહીંયા જ્ઞાન થાય છે અને વાં રાગ થાય છે. જોવા જોવામાં બહુ મોટો ફેર છે, દ્રષ્ટિનો ફેરે ફેર છે. એ ઉમરસાની છઠ્ઠી ગાથા છે, એમાં એક ખૂબ સારી વાત એમને મૂકી છે. ગોમરસારમાં હો એ ભાવ કર્મ છે ને એ દ્રવ્ય કર્મનો જ ભાગ છે, અને અહીંયા એનું લક્ષ કરીને જયારે અહીંયાથી ભાવકર્મ રૂપે પડવે છે તો કાર્યમાં કારણનો આરોપ આપીને ભાવકર્મ આત્મામાં ન હોવા છતાં, ભાવકર્મ તો પૂતગલમાં થતા હોવા છતાં પણ કાર્યમાં કારણનો આરોપ આપીને ભાવકર્મ જીવમાં થાય છે એમ કહેવામાં આવે છે. આરોપિત કથન છે, અનારોપિત રૂપે તો પૂતગલના પરિણામ છે, આરોપી રીતે જીવના પરિણામ છે. અજ્ઞાની એક જગાએ ભાવકર્મ જોવે છે, જ્ઞાની પણ ભાવકર્મ એક જગાએ જોવે છે. કઈ જગ્યાએ જોવે છે? એ બીજાના ભાવ રાગી પૂતગલ છે, હું રાગી નથી. આમાં સ્વતંત્ર નહીં થાય, સ્વતંત્ર થઈ જશે જીવ. આ સમજવા જેવો પાઠ છે એ છે કે સુખ દુઃખાદી રાગદેશ સુખ દુઃખાદી પૂતગલ પરિણામની અવસ્થા, વ્યવહાર રત્ન ત્રયના પરિણામ એ દ્રવ્ય કર્મની અવસ્થા છે. જીવમાં તો જ્ઞાન થાય છે, જ્ઞાન ઉપયોગ સામાન્ય ઉપયોગ શુદ્ધ ઉપયોગ ના લેવો. હમણાં આવશે બધું શુદ્ધ પૂતગલની અવસ્થા, પૂતગલથી અભિન્નપણાને લીધે દ્રવ્ય કર્મથી અભિન્ન છે. રાગદેશ દુઃખના પરિણામ એ નિમિત્તમાં છે, એ જ્ઞેયમાં છે, નિમિત્તમાં નહીં પણ જ્ઞેયમાં છે, જ્ઞેયના પરિણામ છે. આત્માથી સદા અત્યંત ભિન્ન છે. શું ભિન્ન છે? દ્રવ્ય કર્મના પરિણામ આત્માથી અત્યંત ભિન્ન છે, જુદા છે. દ્રવ્યકર્મના પરિણામ ઉડીને જ્ઞાનમાં આવતા નથી. આ ફૂલની રતા ત્યાંથી ઉડીને સ્ફટિકમાં આવતી નથી. સ્ફટિકને જોનારા બે છે, એક કહે છે કે કાચ રાતો છે ને બીજો કહે છે કે કાચ સફેદ છે. એમાં ત્રીજો આવ્યો કે શું છે કે અમારી આ બહુ મોટી તકરાર ચાલે છે, મને દેખાય છે કે રાખું છે આ, અને આ કહે છે સફેદ સફેદ ને સફેદ 100% કહે છે, પછી 50% હીરો પડતો નથી કે હવે અમારી બેની તકરારમાં છે, પછી કાંઈ તમે ડાયા માણસ છો, અમારો કાંઈ ફેસલો કરી દો. તો ઓલો કહે છે અપરીક્ષક એમ નહીં, ફેસલો નહીં, બોલાવો બધા માણસને, ગામના માણસ બધા ગામના માણસ ભેગા થઈ કે ગાંડા રાખો રાખો ને રાખું બધા કહેવા મીયા પીડ્યાભાઈ એ બોલો. એક જોઈ એક કે છે હું એકલો બસ છું, એકલો સ્વર્ણગજનો સંત કે છે કે સ્ફટિક મણી સફેદ સફેદ ને આખી દુનિયા લાલ લાલ ને લાલ પડે કે છે. એક પુરુષ નીકળો ફૂલને 28માં, ફૂલને 28માં ફૂલ રાખીને હું કહું છું કે એ સફેદ છે. ફૂલને 28માં હો કે ફૂલને હટાવી દે તો તને ખ્યાલ આવે, પણ ફૂલના સદભાવમાં જોવા જેવું છે. કર્મના ઉદય વખતે જો જ્ઞાનમાં કે નહીં પણ એ ભાસે છે, રાગ નહીં આવતો નથી. રાતી ફૂલની જાય ભલે પડે પ્રતિભા, પણ ફૂલનો લાલ ભાગ ત્યાંથી છૂટી અને સ્ફટિક મણીમાં આવે છે એમ છે નહી, પણ બંધ અધિકારમાં લીધું છે એ વ્યવહારની કથન. એ બધો અભૂતાર્થ ને અસત્યાર જાણે બંધ જાણીને છોડવાયું છે એમ રાખડાયું હતું. આશ્રવનું સ્વરૂપ જાણીને પણ છોડવાયું છે એમ, ભાવબંધનું સ્વરૂપ જાણીને પણ છોડવાયો કે ગ્રહણ કરવાયો વ્યવહારનું કથન ભાઈ ગ્રહણ કરવાયો નથી. ગ્રહણ કરીને મરી ગયો. એક સમય પણ નિશ્ચયનું વચન એને આત્મસાત ન કર્યું. રાજ્ય સુખ દુઃખ એ બધા પૂતગલ પરિણામની અવસ્થા, જીવની નહીં, ચેતનની નહીં, જળની અવસ્થા છે. એનામાં અનુભાવ છે. એ પૂતગલથી અભિનપણાને લીધે, અભિન થવાને લીધે નહીં, અભિનપણાને લીધે કાયમ માટે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. પૂતગલના પરિણામ, કર્મના પરિણામ આત્માથી અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ. આ સુખ દુઃખનું જ્ઞાન થાય છે, સુખ દુઃખ આત્મામાં નથી થતું. સુખ દુઃખ થાય છે ને સામે એનું અહીંયા જ્ઞાન થાય છે, અહીંયા સુખ દુઃખ નથી થતું. આ વસ્તુની સ્થિતિનું જ્ઞાન કરાવ્યા પછી ક્યાં જીવ ભૂલે છે એની ભૂલ પણ બતાવશે. આ તો વસ્તુની સ્થિતિ એવી રીતે છે. એ પ્રકારનો અનુભવ આત્માથી અભિનપણા નહીં છે. રાગ જણાય તો અહીં રાગમાં થાય છે એમ જણાય છે, વા દ્વેષ થાય તો એમ જણાય છે કે વા દ્વેષ થાય છે એવું જ્ઞાન થાય છે, વા સુખ દુઃખનો અનુભવ આવ્યો તો એમ જણાય છે કે સુખ દુઃખ માં થાય છે એનું અહીં જ્ઞાન થાય છે. એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. સુખ દુઃખ સંબંધેનું જે જ્ઞાન એ આત્માથી અભિન્ન, અને સુખ દુઃખ ઉદ્ગલ કર્મથી અભિન્ન, તેથી આત્માથી અત્યંત ભિન્ન છે. જ્ઞેય નહીં, જ્ઞાનમાં આવતું નથી, અત્યંત ભિન્ન છે. ત્યારે હવે એ વાત કરે છે, એને જોતા નથી આવતું ને કેમ અજ્ઞાન ઉભું કરે છે. સ્થિતિ તો આમ છે, સ્થિતિ તો આમ છે, છે તો જ્ઞેયમાં નાય થાય છે તો જ્ઞાન. એ જ્ઞેય ઉપર લગ જાય છે એટલે બને છે નિમિત્ત, અને અહીંયા અજ્ઞાનનું જ્ઞાન થઈ જાય, અજ્ઞાન થઈ જાય. જ્ઞાનનું અજ્ઞાન તો કરે છે, જ્ઞાનને જ્ઞાન રૂપે લેવા દેતો નથી એ વાત કરે છે. જયારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ દે સુખ ઉદાસીનો અને તેના અનુભવનો પરસ્પર વિશે ન જાણતો હોય, ત્યાં થતા રાગ દે સુખ દુઃખ અને એ સંબંધે અહીંયા જ્ઞાન થાય છે. સ્વચ્છતા જ્ઞાનની છે, જ્ઞાનની સ્વચ્છતા, શુદ્ધતા ન લેવી. સામાન્ય ઉપયોગને એની વાત કરે છે. એક સામાન્ય લક્ષણ છે ઉપયોગ, એક વિશેષ શુદ્ધ ઉપયોગ જીવનું લક્ષણ છે, અને એક બીજું સહજ જ્ઞાન, સહજ દર્શન ગુણ એ જીવનું લક્ષણ છે. સહજ જ્ઞાન, સહજ દર્શન એ દ્રષ્ટિના વિષયભૂત પારિણામિક ભાવ સ્વભાવ છે, એનું એ લક્ષણ છે. નિત્યનું લક્ષણ નિત્ય, પારિણામિકનું લક્ષણ પારિણામિક, અને બીજું એક શુદ્ધ ઉપયોગ જીવનું લક્ષણ છે કે જે શુદ્ધ ઉપયોગમાં ભગવાન આત્મા અનુભવમાં આવ્યો તો એ લક્ષણે લક્ષને પ્રસિદ્ધ કર્યો, તો શુદ્ધ ઉપયોગને પણ જીવનું લક્ષણ કહેવામાં આવે છે. હવે શુદ્ધ ઉપયોગ પ્રગટ ન થયો હોય ત્યારે પણ એની પહેલા પણ જીવનું લક્ષણ પ્રગટ છે ઉપયોગ. એ લક્ષણ પ્રગટ ન હોય તો કોઈને આત્માનો અનુભવ ન થાય, માટે કહે છે. અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો ન હોય ત્યારે એક પણાના અધ્યાસને લીધે, જાણે રાગ અને જ્ઞાન બે એક છે એમ એને ભ્રાંતિથી ભાસે છે. રાગ પૂતગલના પરિણામ છે અને જ્ઞાન જીવના પરિણામ છે. એ જ્ઞાન અને જ્ઞેયનો તફાવત ભાસતો નથી, એટલે જ્ઞેયને પોતાપણે માને છે, એ જ્ઞેયને નિમિત્ત બનાવે છે. અહીંયા રાગ નૈમિત ભાવ ઉત્પન્ન, નિમિત્ત અને નૈમિત્તિક સંબંધ નવો ઉત્પન્ન થાય છે, સ્વભાવગત નથી વિભાવગત છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ સ્વભાવગત નથી વિભાવગત છે. વિભાવ છે ત્યાં સુધી નિમિત્ત નૈમિત્તિક, સ્વભાવ થાય તો જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર પ્રગટ થાય છે. વખત થઈ આવું.